પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશો 109 110 111 નો સાર.
આપણે તો કળશ લો દ્રવ ઉપર દ્રષ્ટિ જાય તે બધું પણ હું નથી. મારો સ્વભાવ એનાથી જુદો છે. એ જે બધી ભાવ થાય એ બધી વિભાવ કરી રહ્યો છે. હું નથી. દ્રવ ઉપર દ્રષ્ટિ મૂકું તો એ બધું મારામાં નથી. હું નારક રૂપે નથી, હું દેવ રૂપે નથી, હું તો ચૈતન્ય છું. પછી માર્ગના સ્થાનો ગુણ સ્થાન, માર્ગના કે ગુણ સ્થાન કે જીવ સ્થાન. હું માર્ગમાં ગોતે હું કેવો છું, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય આ કરે, હું માર્ગણા નથી. જીવ ને ગોતવો ક્યાં, જીવ હું એ રીતે નથી. કોઈ પર્યાય રૂપે હું જીવસ્થાન જીવને ક્યાં કેવી જાતનો જીવસ્થાન નથી ને ગુણસ્થાન નથી. સાધનાને જે પર્યાયો થાય એ પણ હું નથી. આ જ્ઞાન મારા ગણા, દર્શન મારા ગણા, એ બધું મારા ગણામાં નથી. આ એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય આ તે ઇન્દ્રિય તો ઇન્દ્રિય એ બધું નથી. આ ગુણસ્થાનમાં પેલું ને બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું એ બધા ગુણસ્થાનો બધી સાધનાના ગુણસ્થાનો કે મિથ્યાત્વના મિથ્યાત્વ ગુણસ્થાન કે સાધનાના સમય દ્રષ્ટિ પછીના ગુણસ્થાન એ બધી સાધનાના જે ગુણસ્થાનો ગુણની પર્યાયો પ્રગટતી જાય તો પણ એ મૂળ વસ્તુ જે અખંડ છે અનાદિથી એ હું નથી લેતો. સાધના સાધના કાયમ રહેતી નથી માટે મારું એ ત્રિકાળ સ્વરૂપ નથી, શાશ્વત સ્વરૂપ નથી. માટે એ હું નથી, મારું મૂળ સ્વરૂપ એ નથી. સાધના વચ્ચે આવ્યા વગર રહેતી નથી. નરક ગતિ ને બધું વચ્ચે હોય છે. બધા માર્ગના દિવસન બધું હોય છે અને બધું હોય પણ એ મૂળ સ્વરૂપ મારું નથી. એ બધું નિમિત્ત ને કારણે બધું થાય. સાધનાની પર્યાયમાં એમાં નિમિત્ત નો સદભાવ ને અભાવ ની અપેક્ષા લાગુ પડે. એ મારું સ્વરૂપ નથી, મૂળ સ્વરૂપ નથી. એ વચ્ચે સાધના આવે દર્શન નામ ચારિત્ર પણ એ બધું મારું મૂળ સ્વરૂપ અસલી સ્વરૂપ નથી, અખંડ સ્વરૂપ નથી. પછી રાગ દ્વેષ મોહ એ બધું કઈ મારું સ્વરૂપ નથી. ક્રોધ માન માયા લોભી બધું કઈ મારું સ્વરૂપ નથી. એ પછી એ શરીરની અવસ્થાઓ તે હું તો ચૈતન્ય એક સ્વરૂપ અનાદિ અનંત છું. બાળપણ મને લાગુ પડતું નથી, વૃદ્ધપણ જુવાન પણ કાંઈ મને લાગુ પડતું નથી. ગુણ સ્થાન નથી પછી એમાં બધું આવી ગયું કે પછી ક્યાં ક્રોધ ને માન ને રાગ ને દ્વેષ બાળ વૃદ્ધ યુવાન નરક બધું એ બધું તો એનાથી શું તે ગુણ સ્થાન જ નથી. ત્યાં બધું ક્યાં એનો કરતા નથી, કાર્યતા નથી ને અનુમદક નથી. એટલે આ પંચરત્નો જે એને ગ્રહણ થઈ ગયા કે બધું કાઢીને એક દ્રવ ઉપર જ્યાં દ્રષ્ટિ ગઈ એક દ્રવને પરમ પારિણામિક ભાવ સ્વરૂપે આત્માને ગ્રહણ કરો એમાં આ બધું નીકળી ગયું. એક આત્માને દેખનારો બીજું કાંઈ બધાને ગૌણ કરી નાખ્યો, બીજું કાંઈ જોતો નથી. એક આત્માને દેખી રહ્યો છે એવો જે આત્મા એને બીજા વિષયોની ચિંતા કરતો મગજ એક આત્મા જ દેખી રહ્યો છે. એના દ્રષ્ટિમાં એક આત્મા જ દેખાય છે, એક શાશ્વત આત્મા. એમાં બીજી ચિંતા વિભાવની વિભાવ પરિણામોની ચિંતા એના મગજ ઉપર નથી. મગજ ઉપર એટલે એના પરિણામમાં નથી. એનાથી અત્યંત છૂટો પોતાને નારો દેખો એને નવ નવ કોટી બધો જુદો જ દેખો છે. જેમ એને કરતા કાર્ય તો અનુમોદક નથી એમ હું નાયક બધી રીતે જ્ઞાયક હું નાયક કોઈ રીતે કોઈ મન વચન કાયથી કે કોઈ પર પદાર્થો કરતા કાર્યતા અનુમોદક નથી. એના વિભાવ પરિણામ સાધના પર્યાય સાધનામાં લીધો કરતા કાર્યતા અનુમોદક સાધનામાં કે અનુમોદનારે નથી. એનો કરતા નથી, એનો કરાવનારું નથી. એ બધું સાધનામાં લીધું તો હું તો મારા સ્વભાવનો કરતા હું તો નવ નવ કોટી મારા સ્વભાવનો જ કરતા છું બધી રીતે. સ્વભાવમાં રહેનારો સ્વભાવનો કરતા બધું સંપ્રદાન અપાદાન અધિકરણ બધું મારું સ્વભાવ બીજું હું નથી બધી સાધના પર્યાય એવા વગર રહેતી નથી એમાંથી કોઈ એમ માની જાય કે બસ એક આત્મા શાશ્વત હોય પછી વચ્ચે સાધનાની શું જરૂર એમ નહીં બધું જેમ છે એમ સમજવાનું અસલી સ્વરૂપની મુખ્યતા દ્રષ્ટિમાં હોય છે એમાં ગૌણ થાય પણ એ સાધના પર્યાય વચ્ચે આવ્યા વગર રહેતી નથી દ્રષ્ટિ દ્રવ્યનું અવલંબન ક્યારે લેવાય કે અનાદિથી પોતે ભ્રાંતિમાં પડેલો છે એને કહેવાય છે કે તું દ્રવ્ય દ્રષ્ટિનું અવલંબન કર દ્રવ્યને એટલે વિભાવ તો વચ્ચે છે એમ આવી જાય છે પણ એ પોતાનું મૂળ સ્વરૂપ નથી એમ અપેક્ષા ગ્રહણ કરવાની જોઈએ છે અને પંચ રત્નોને જેણે ગ્રહણ કર્યા પાંચ રત્નોથી દ્રવ્યને ઓળખી દીધા પાંચ રત્નો એટલે આ બધી રીતે આત્મા જુદો જ છે દ્રવ્ય આખું નિર્મળ ને શુદ્ધ છે એમાં કોઈ ભેદભાવો કે વિભાવના ભેદો બધા જ્ઞાન દર્શન ચારિત્રના ભેદો એ બધું એમાં ગૌણ થઈ જાય છે એવો આત્માને ગ્રહણ કર્યો એને વિષયોની ચિંતા કરશે જે દર્શન જ્ઞાન ચારિત્રનો ભેદ નથી સ્વીકારતો એમાં ઉભા રહેવા નથી માંગતો એમાં બીજી ચિંતા એને ક્યાં અંદર ગ્રહણ થાય દ્રષ્ટિને મુખ્ય કરીને જે ચિંતા દ્રવ્યગુણ પર્યાયની ચિંતાને ગૌણ કરવા માંગે છે અને આત્મામાં પરિણતિને લીન થઈ જાય છે જેની દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા કરીને અને અંદર લીનતાની જેની પરિણતિ છે એની દ્રવ્ય દ્રષ્ટિમાં બધી ચિંતા એમાં ગૌણ થાય છે એથી દ્રવ્યગુણ પર્યાયનું ચિંતન આવ્યા વગર રહેતું નથી પણ એ ચિંતન પણ મૂળ સ્વરૂપમાં નથી બીજું ચિંતન તો એમાં ક્યાં આવે સ્વરૂપમાં એકાગ્ર કર્યું છે પોતાનું દ્રવ્ય પર દ્રષ્ટિને દ્રવ્યને મુખ્ય કરીને એના ગુણ અને એની પર્યાયમાં એના અનંત ગુણથી ભરેલું એનું જ્ઞાન અનંત ગુણને સ્વીકારી રહ્યું છે અને પર્યાય પણ દ્રવ્ય ગુણ પર્યાયમાં જેને મનને સ્થિર કર્યું એ પોતાની લીનતા પોતે પોતામાં કરી રહ્યું છે દ્રવ્યને મુખ્યતા કરી અને દ્રષ્ટિ તો છે પણ ચારિત્ર પણ એક જાતનું છે દ્રવ્યગુણ પર્યાયમાં પોતામાં પોતે લીન થાય છે અને વિભાવ તેની આરું છે પોતામાં ચિત્તને લીન કર્યું છે એટલે કે મુનિરાજ છે ને છઠ્ઠે સાતમી ગુણખાને ભરનારા મુનિરાજ પોતે પોતાના દ્રવ્યગુણ પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં સ્થિત એટલે એના વિકલ્પમાં રોકાણા છે એમ નહીં પણ પોતે પોતાના સ્વરૂપમાં લીન પોતે પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં લીન છે દ્રવ્યને ગુણ અનાદિ પર્યાય નિર્મળ વચ્ચે ચારિત્રની પર્યાય પણ શુદ્ધ થાય છે પોતે પોતામાં લીન છે દ્રવ્યગુણ પર્યાયની ચિંતા એ શુભ ભાવ સાથે મિશ્રિત છે અથવા પોતે પોતામાં લીન થાય છે ચિત્તને એકાગ્ર કર્યું છે શું દ્રવ્યગુણ પર્યાયના સ્વરૂપમાં એના સ્વરૂપમાં એટલે કે એના વિકલ્પમાં વ્યવહારથી એના શુભ અંદરથી પોતે અંદર સ્વરૂપની પરિણતિમાં લીન થયા છે સકળ વિભાવને છોડીને અલ્પકાળમાં મુક્તિ પામે એ જે પોતાના સ્વરૂપનું ગ્રહણ કર્યું તેને વિભાવને છોડીને અલ્પકાળમાં મુક્તિ અલ્પકાળમાં કેવળ જ્ઞાનને પામશે આ બાજુ વિષયોને વિષયોની ચિંતા છોડીને દ્રવ્યગુણ પર્યાયમાં ચિત્તને એકાગ્ર કર્યું છે એમ કહીને દ્રવ્યગુણ પર્યાયના સ્વરૂપમાં એટલે વ્યવહારથી તો એના ચિંતનમાં એમ આવે કે ઓલું છોડ્યો પણ અંદર નિશ્ચયમાં લ્યો તે પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય આ બધું ગૌણ કર્યું છે સ્વરૂપમાં લીન થનારા વિભાવને છોડીને અલ્પકાળમાં મુક્તિને પામે વારંવાર પોતાના દ્રવ્યગુણ પર્યાય ચૈતન્યના દ્રવ્યગુણ પર્યાયમાં લીન થાય છે નિર્વિકલ્પ પણ અને ઓનો અશુભ ભાવથી પોતે શુભ ભાવમાં દ્રવ્યગુણ પર્યાયમાં ચિત્તને એકાગ્ર કરે તેને લીધે પાંચ રત્નોથી પોતે દ્રવ્ય દ્રષ્ટિને મુખ્ય કરનાર બધી ચિંતા વિભાવની ચિંતા છોડીને દ્રવ્યગુણ પર્યાયના સ્વરૂપમાં ચિત્તને લીન કરે છે અને અંદર પ્રેમ તેમાં પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય છે આરામ બાકી કરીએ ને ફોન કરવા પોતાના સ્વરૂપના સ્વરૂપના દ્રવ્યગુણ કરે, અંતરમાં દ્રવ્ય કરે, દ્રવ્યગુણ કરે. દ્રવ્યગુણ અનાદિના સાથે જ છે. દ્રવ્યના ગુણ પારિણામી ભાવ અનાદિનંદ છે.
એટલે ઉત્તમ સમુદ્ર ની ધરતી સાત કળશ ને ધોઈ નાખીને અત્યંત બિરાજે છે, શોભે છે, તે આ સમયકાર નો ખરેખર કેવો દુઃખ છે?
એ રીતે મુનિનાથ ને અત્યંત ભેદભાવ એટલે ભેદ જ્ઞાન ના પરિણામ ભેદ જ્ઞાન લીધું છે. એ રીતે હૃદય ઉપર કળશ માટે કહ્યું છે. ભેદના અભ્યાસ થી મુનિ મધ્યસ્થ પરિણામ થાય છે. ભેદ જ્ઞાન ની ઉગ્રતા કરીને મધ્યસ્થ પરિણામે થઈને સંયમની વૃદ્ધિ થાય છે. ભેદના અભ્યાસ થી મધ્યસ્થ પછી ચારિત્ર દ્રઢતા કારણે પ્રતિભ્રમણ મુનિઓની ચારિત્રની દ્રઢતા કારણે. મુનિ તો ચારિત્રની આરાધના કરે જ છે, પણ ચારિત્રની દ્રઢતાને કારણે આ પ્રતિક્રમણનો અધિકાર કહું છું. પ્રતિક્રમણ અંદર પરમાર્થ પ્રતિક્રમણ લીધું છે. અંદર પેલા દ્રષ્ટિનો જોરથી અંદર જે લીનતા વધે છે એ પરમાર્થ પ્રતિક્રમણ લીધું છે આચાર્ય. એ રીતે મુનિનાથ ભેદના અભ્યાસથી ભેદ જ્ઞાનના ઉગ્રતાથી ભેદ જ્ઞાનની ઉગ્રતા છે મુનિરાજની. દ્રવ્ય દ્રષ્ટિથી ભેદ જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને હોય છે, પણ મુનિ તો લીનતાના પરિણામ વધી ગયા છે. અને ભેદ જ્ઞાનના ઉગ્રતાથી મુનિરાજ એકદમ આગળ જાય છે. આ શરીર તેમ નથી, આ વિભાવ મારો સમગ્ર નાયક મૂર્તિ. એ નાયક મૂર્તિની દ્રષ્ટામાં વધારે લીનતા કરે છે એવા મુનિરાજ મુનિનાથ ને વેદના બળ એમ લીધું છે. જ્ઞાન પરિણામ થાય છે
ત્યારે સ્વયં ઉપયોગ હોવાથી,
સારા આત્મા સ્વયં ઉપયોગ સ્વરૂપ હોવાથી આ સમયસર પ્રગટ થાય છે. આત્મા એ ઉપયોગ સ્વરૂપ જે આત્મા છે એમાં લીનતા વધી જાય છે, એમ મોહથી મુક્ત થાય છે. મુનિરાજ આવી રીતે કેવી રીતે મોહથી મુક્ત થાય છે? ભેદ જ્ઞાનના પરિણામથી આગળ જઈને, એનાથી આગળ જઈને મુક્ત મોહથી સમયસાર સ્વરૂપ સ્વયં ઉપયોગ સ્વરૂપ થવાથી, સ્વયં સમયસારમાં લીનતા થવાથી, ઉપયોગ સમયસાર સ્વરૂપ આત્મામાં લીન થવાથી મોહથી મુક્ત થાય છે મુનિરાજ. એનો પૂર આવે છે મુનિરાજને મધ્યસ્થ પરિણામ થઈ ગયા. સમજણ નિધનું જાણે પૂર સમુદ્રમાં આવતું હોય એમ મુનિરાજને ક્ષમતા રસનું પૂર આવે છે. એ બધા રાગ દ્વેષના પરિણામથી છૂટીને એને એકદમ પાતળા થઈ ગયા છે. સમજણ નિધિનું તો જાણે અંદર પૂર વહેતું હોય, મુનિરાજને ઉપશમ રસનું પૂર વહેતું હોય. એવી રીતે ઉપશમ સમુદ્ર આત્મા છે, ઉપશમથી ભરે એના જાણે પૂર આવ્યા હોય, મુનિરાજને અંદર પૂર વહેતા હોય એવી શાંતિનો સાગર આત્મા પ્રત્યે છે. એ શાંતિનો સાગર આત્મા છે એમાં પોતે લીન થાય છે. શાંતિના જેને પૂર વહેતા હોય એવી રીતે સમજણ લીધેના પૂરથી સમુદ્રને જાણે ભરતી આવી હોય, ઉપશમ રસને જાણે ભરતી જેમ દરિયામાં ભરતી આવે છે ત્યારે એકદમ પાણી એકદમ તરંગો છે અને પાણીની ભરતી થાય છે. એમ આચાર્યદેવમાં ભરતી આવે છે, ઉપશમ રસની ભરતી આવે છે. આચાર્યદેવ જેમ ચારિત્રમાં વતા જાય છે એમ ઉપશમ રસની ભરતી આવતી જાય છે. ભરતી આવતી હોય એમ વિતરાગતાને નજીક થાય છે. વિતરાગતાથી ભરેલા આચાર્ય શાંતિ સાગરમાં જેને દોડતા હોય એવા મુનિરાજને આત્માની સ્વાનુભૂતિમાં શાંતિ સાગરમાં દોડતા હોય શાંત સમુદ્રની ભરતી આવી રહી છે મુનિરાજ વારંવાર. અને અવિકલ્પ દશામાં હોય તો શાંત સાગરમાં જોડી રહ્યા છે, અને નિર્વિકલ્પ ના હોય તો શાંત સાગરમાં જોડી રહ્યા છે. એવા મુનિરાજ ઉપશમ નિધિના સમુદ્ર ને ભરતી છે. કલંક ધોવાઈ જાય છે, દરિયામાં જે મોજા ઉછળીને ભરતી આવે તે બધો કચરો કાંઠે વહી જાય છે અને ધોવાઈ જાય છે. બધું બધું જે વધારાનું દૂધ બહાર નીકળી જાય છે, મજબૂત આવે છે એમ. આચાર્ય દેવ ને ઉપસમ રસ ની ભરતી આવવાથી બાપ રૂપી કલંકો બધા દૂધ ભાગી જાય, ધોવાઈ જાય છે. અંદર નિર્મળતા એટલી નિર્મળ સમુદ્ર ઉછેડો આત્મામાંથી, શાંત સમુદ્ર, બધા પાપ કલંક બધા ધોવાઈ જાય છે, બધા નીકળી જાય છે. ધોઈને બિરાજી રહ્યા છે, મુનિરાજ શોભી રહ્યા છે. મુનિરાજ આ જગત ની અંદર મુનિ સાધના ની મૂર્તિ એવા મુનિરાજ એવા શોભી રહ્યા છે, બિરાજી રહ્યા છે. શેમાં બિરાજી રહ્યા છે? ઉપસમ જળ સમુદ્ર માં એમાં શોભી રહ્યા છે, એમાં બિરાજી રહ્યા છે મુનિરાજ. જ્ઞાન ની સંયમ ની મૂર્તિ છે આ પદે. વેદના ના અભ્યાસ ના બળથી આગળ જઈને ચારિત્ર માં એટલા લીન થઈ જાય છે. આ પ્રતિક્રમણ હું કહું છું ચારિત્ર ની દ્રષ્ટા માટે કહું છું. આચાર્ય કેવો ભેદ છે, એનું કેવું રહસ્ય છે, આ સમસ્યા ની અંદર સમજે ને એમાં લીન થાય, એનું આવું ફળ આવે છે. સમસ્યા સ્વરૂપ આત્મા માટે ઉપસમ રસ નો સમુદ્ર આખો ઉથળી જાય છે. ના ખુલે શાંત રસ આચાર્ય કે છે ને, સમયસર માંથી શાંત રસ નો સમુદ્ર જાણે આ લોકાલોક પર્યંત છૂટી રહ્યો, લોક પર્યંત છૂટી રહ્યો. અંદર થી જ્યાં આડી ચાદર હતી, ચાદર જ્યાં નીકળી ગઈ હતી બ્રહ્મની ચાદર, અને જ્યાં કેવળ જ્ઞાન સુધી લીધો છે, અંતર માં જ્યાં એકદમ લીન થઈ ગયો, તો શાંત રસ નો સમુદ્ર જાણે લોક પર્યંત છૂટી રહ્યો હતો. એવી રીતે આ મુનિરાજ સાધના ની મને ઉપસમ રસ નો સમુદ્ર એને હજી કેવળના નથી, પણ આ ઉછળી રહ્યો હોય એવા સમુદ્રમાં જોડી રહ્યા છે. લોક પર્યંત જેને પહોંચી ગયું હોય એમ છે સમુદ્ર. ઉપસમ રસ નો સમુદ્ર આખો જાણે લોકમાં પહોંચી ગયો હોય, લોકાલોકનું જ્ઞાન થાય છે ને, એટલે એ જાણવા તો જતા નથી, પણ એવા પોતામાં રહીને શાંતિમાં આનંદમાં રહેતા પોતે પોતાના સ્વરૂપમાં વિહાર કરતા, પોતાના ગુણના બગીચામાં ખીલા એમાં રહેતા, તે જે જણાઈ જાય છે. મુનિરાજને અનેક અનંત ગુણોના બગીચા ખુલી નીકળ્યા છે, એમાં પોતે શોભી રહ્યા છે, બિરાજી રહ્યા છે. પૂર્વે જે ઉપરા જે કર્મ છે મોહ એને અતિક્રમણ એને છોડી અતિક્રમણ કરે છે. કરીને બોલા હા, એને એમાં જે જોડાય એનાથી ઉપરા જેલું જે કર્મ એનાથી જે કર્મ બંધાય છે, મોહમાં જે અનાદિથી જોડાઈ રહ્યો છે એનાથી જે કર્મ બંધાય છે એનાથી અતિક્રમણ એનું લીધું છે ને. એને જે દયાકાળે જે કર્મ બંધાણા એને અતિક્રમણ, પોતે હું નાયક છું, આ કર્મ તે હું નથી, આ વિભાવ તે મારો સ્વભાવ નથી, હું તો નાયક મુક્તિ જાણનારો શાંત રસથી ભરેલો આનંદ થી ભરેલો જ્ઞાન ગુણ થી ભરેલો ચારે બાજુ જ્ઞાન થી ભરેલો આ વિભાવ તે મારો સ્વભાવ નથી. એનાથી છૂટો પડી જાય છે, એનાથી છૂટો પડે એટલે એને પ્રતિક્રમણ એને સમ્યક દર્શન દીવ થયું ત્યાં સમ્યક દર્શન પૂરતું પ્રતિક્રમણ થાય છે, અને દ્રવ દ્રષ્ટિનું બળ આવ્યું ત્યાં પ્રતિક્રમણ, અને વધારે લીનતા થાય એની મુનિ નું પ્રતિક્રમણ કે એને વધારે જે એની ભૂમિકા વધી ગઈ છે એટલે એનું પ્રતિક્રમણ તો એને છોડી દીધું, એને કર્મ થી એકદમ દૂર થઈ ગયા છે, વિભાવ થી છૂટીને એકદમ દૂર થઈ ગયા છે વિભાવ, અને પોતે સ્વભાવના પર્યાયો પ્રગટ થઈ ગયા છે. એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા થી નિત્ય વડે સદબોધ સ્વરૂપ જે આત્મા છે, તમને જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે, નાયકતાથી ભરેલો જે આત્મા છે, એવા આત્મામાં આત્માથી વર્તે છે. એમ કે કોઈના આશ્રયથી અંદર જવાય એવું નથી, આત્મા પોતે આત્માના આશ્રયથી આત્મા આત્મામાં નિત્ય વર્તે છે, એમાં વારંવાર વર્તા જ કરે છે, આત્મા મારાથી છૂટતો નથી, વારંવાર નિત્યમાં વર્તે છે. દ્રવ દ્રષ્ટિ નિત્ય વર્તન પર્યાયમાં પણ હું બહુ નજીક આવી ગયો છું, માટે હું નિત્ય એવા મને ચિત્ત નથી પડતું. નિર્વિકલ દશા સવિકલ બધામાં હું નિત્ય વર્તું છું. મારી ભૂમિકા જે છે એ બહાર જાઉં તો મારી ભૂમિકા છૂટતી નથી. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ભૂમિકા છૂટતી નથી. અંદર જાઉં તો છઠ્ઠા સાતમાની જે ભૂમિકા છે સાતમાની, ને બહાર આવું તો મારી ભૂમિકા છૂટતી નથી. હું તો નિત્ય વર્તું છું. મારી જે સાધના છે એમાં હું નિત્ય વર્તા જ કરું છું. વારંવાર આત્મામાં અને નિર્વિકલ્પ દશામાં મારી ભૂમિકા પ્રમાણે એકદમ ફરાતી જાઉં છું. બહાર આવે ને નહીં આવે એવી રીતે હું મારા આત્મામાં જ કરાતી જાઉં છું. મારા આત્મામાં નિત્ય વર્તું છું એવી મુનિઓની દશા હોય છે. પરમાર્થ પ્રતિક્રમણ લીધું છે એટલે એમાં કંઈક મુનિ સ્થિતિની દશા લીધી છે. મુખ્યપણે પ્રતિક્રમણ ચારિત્ર દશામાં કહેવાય છે અને સમ્યક દર્શનનું પ્રતિક્રમણ પરમાર્થ પ્રતિક્રમણ દ્રવ દ્રષ્ટિપૂર્વક જ પ્રતિક્રમણ હોય છે. એકલું પ્રતિક્રમણ કરે છે કઈ સાચું પ્રતિક્રમણ થતું નથી. અત્યારે બધા પ્રતિક્રમણ પાઠ બોલે છે, સામાયિક પાઠને પ્રતિક્રમણ. અહીં અમારે પ્રતિક્રમણને પાઠ હોય છે. તમારે સામાયિક અંદર અંદરની કરેંટી દશા થાય તો એ
આશીર્વાદ આપનાર ભગવતી.